એકાત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક ખરેખર વિચારવા જેવી બુકની વાત કરવાના છીએ. એવી બુક જે આપણી આ ડિજિટલ લાઈફ છે ને, સતત ભાગદોડવાળી, એના પર કેટલાક સીધા સવાલ ઊભા કરે છે.
નમસ્કાર. હા, આ પુસ્તક છે રોબર્ટ હસનનું એનાલોગ, અને વાત બહુ સીધી છે. જો આપણે બધા જ પેલા સ્માર્ટફોન, સોશિયલ મીડિયા, પેલા ઇન્સ્ટન્ટ મેસેજ, એ બધામાં એટલા બધા ઘેરાયેલા છીએ કે ક્યારેક લાગે કે જીવનની સ્પીડ આપણા હાથમાંથી જતી રહી છે.
સાવ સાચી વાત, કંટ્રોલ જ નથી રહેતો જાણે.
હા, અને આ પુસ્તક એ આપણને જરા અટકાવીને વિચારવા મજબૂર કરે છે કે ભાઈ, આ ટેકનોલોજી આપણા સમયના અનુભવને, આપણા ધ્યાનને ખરેખર કઈ રીતે બદલી રહી છે.
બિલકુલ, અને એટલે જ મને લાગે છે કે આ ચર્ચા બહુ જ મહત્વની છે. શું આપણે સાચે જ સમય પરનો કાબુ ગુમાવી રહ્યા છીએ? આપણી જે આ સગવડ અને સ્પીડની ભૂખ છે, એ ક્યાંક આપણને એવી જગ્યાએ તો નથી લઈ જઈ રહીને જ્યાં આપણે ખરેખર નથી જવું? શું છે આ એનાલોગ? શા માટે જરૂરી છે આજે? ચાલો જરા ઊંડા ઉતરીએ આમાં.
ચોક્કસ. તો શરૂઆત કરીએ લેખકથી. રોબર્ટ હસન એ કોઈ આમ સાધારણ ટેકનોલોજી એનાલિસ્ટ નથી. એ તો મેલબોર્ન યુનિવર્સિટીમાં મીડિયા અને કોમ્યુનિકેશન્સના પ્રોફેસર છે, અને 20 વર્ષથી વધુ સમયથી એમને ટેકનોલોજી, સમય અને સમાજ આ ત્રણે વચ્ચેના જે સંબંધો છે ને, એનો બહુ ઊંડો અભ્યાસ કર્યો છે.
હા, અને એમનું કામ ખાલી મીડિયા સ્ટડીઝ પૂરતું સીમિત નથી, ખરું ને? એમાં તો પોલિટિકલ થિયરી, સોશિયોલોજી બધું જ આવી જાય.
બરાબર. અને એમની ખાસ વાત એ છે કે ખાલી ટેકનોલોજીની અસર નથી જોતા, એ જુએ છે કે સમય પર કોનો કાબુ છે. એને ટેમ્પોરલ પોલિટિક્સ કહે છે, એટલે કે સમયનો કાબુ એ કઈ રીતે એક સામાજિક અને રાજકીય તાકાત બને છે.
ઓ, ટેમ્પોરલ પોલિટિક્સ, રસપ્રદ શબ્દ છે.
હા, એમની પહેલાની બુક્સને પણ એમણે આ વાત કરી છે કે ડિજિટલ નેટવર્ક આપણા કામને, આપણા સમયના અનુભવને કઈ રીતે બદલી રહ્યા છે. એટલે આ એનાલોગ પુસ્તક છે ને, એ એમના આટલા વર્ષોના વિચાર અને રિસર્ચનું નિચોડ છે, એમ કહી શકાય.
અને મને એમની એ વાત ગમી કે તેઓ મોટા સિદ્ધાંતોને રોજિંદા જીવન સાથે જોડે છે, મતલબ ખાલી થિયરી નથી.
બિલકુલ. એ ટેકનોલોજીની ટીકા કરે છે, પણ એવું નથી કે ટેકનોલોજીના દુશ્મન છે. એ ડિજિટલ દુનિયા કઈ રીતે કામ કરે છે બરાબર સમજે છે, અને એટલે જ એને સામે જ્યાં એનાલોગ તરફનું ખેંચાણ છે, એ શા માટે આટલું જરૂરી અને શક્તિશાળી છે તે બહુ સ્પષ્ટ રીતે સમજાવી શકે છે. આ કોઈ ખાલી જૂની વસ્તુઓ માટેનો નોસ્ટેલ્જિયા નથી, એનાથી કંઈક વધુ છે.
તો પછી પુસ્તકનો મુખ્ય મુદ્દો શું છે? એ શું કહેવા માંગે છે આમ?
જુઓ, પુસ્તકની સૌથી મોટી દલીલ એવી છે કે આપણે અત્યારે એક ટેમ્પોરલ કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છીએ, એટલે કે સમયનું સંકટ. અને આ સંકટ આવ્યો છે ડિજિટલ ટેકનોલોજીની જે આ અતિશય સ્પીડ છે અને જે રીતે આપણા જીવનમાં બધે જ ફેલાઈ ગઈ છે એના કારણે.
સમયનું સંકટ.
હા, હસન કહે છે કે આપણી ટેમ્પોરલ સાર્વભૌમત્વ, એટલે કે આપણા પોતાના સમય પર આપણો અધિકાર, આપણો કંટ્રોલ, એ ઘટી રહ્યું છે. જાણે આપણા જીવનની દોરી કોઈ એલ્ગોરિધમ કે ડિજિટલ સિસ્ટમના હાથમાં જતી રહી હોય એવું લાગે.
બાપરે, એટલે કે આપણે આપણા સમયના માલિક નથી રહ્યા? આ તો ખરેખર ગંભીર વાત કહેવાય. પણ શું આ પુસ્તક ખાલી પ્રોબ્લેમ જ બતાવે છે કે પછી કોઈ રસ્તો પણ છે? મને ખાતરી છે કે ઘણા શ્રોતાઓ અત્યારે આ જ વિચારતા હશે.
ના ના, બિલકુલ નહીં. એ જ તો આ પુસ્તકની ખાસિયત છે. એ ખાલી નિદાન કરીને નથી અટકતું, એ પ્રતિકારના, એટલે કે સામનો કરવાના અને આપણી જાતને પાછી મેળવવાના રસ્તા પણ બતાવે છે, અને એ રસ્તો એનાલોગમાંથી પસાર થાય છે.
ઓકે.
પણ અહીંયા એનાલોગનો મતલબ સમજવો બહુ જરૂરી છે. આ ખાલી પેલી જૂના જમાનાની ટેકનોલોજી કે વિન્ટેજ વસ્તુઓનો શોખ નથી હો.
તો પછી લેખકના મતે એનાલોગ એટલે શું?
હા, એનાલોગ એક બહુ વિશાળ કોન્સેપ્ટ છે. એનો મતલબ છે કુદરતી લય, માનવ માપની લય, એટલે કે જે ગતિ આપણને માણસ તરીકે અનુકૂળ આવે, ધીમાપણું. ભૌતિકતા, એટલે કે જેને આપણે સ્પર્શી શકીએ, અનુભવી શકીએ, અને હા, થોડીક અપૂર્ણતા પણ.
અપૂર્ણતા એ કઈ રીતે?
હા, કારણ કે ડિજિટલ દુનિયા તો બધું પરફેક્ટ અને ફટાફટ કરવા માંગે છે, નહીં એકદમ સ્મૂધ, કોઈ અડચણ વગર. પણ એનાલોગમાં થોડી અપૂર્ણતા હોય, થોડી મહેનત હોય, અને હસન કહે છે કે આ જ વસ્તુઓ ધીમાપણું, ભૌતિકતા, અપૂર્ણતા, ડિજિટલની સ્પીડ, સરળતા અને અમૂર્તતાનો એક વિકલ્પ આપે છે. એક રીતે જુઓ તો આ કોગ્નિટિવ કેપિટલિઝમ સામેનો બચાવ છે.
કોગ્નિટિવ કેપિટલિઝમ,
હા, એવી સિસ્ટમ જ્યાં આપણું ધ્યાન, આપણો સમય એ પોતે જ પૈસા કમાવાનું સાધન બની ગયા છે. પુસ્તક આપણને પૂછે છે કે આટલી બધી ડિજિટલ સગવડો છે તો પણ લોકો શા માટે વિનાઇલ રેકોર્ડ સાંભળે છે, ફિલ્મ કેમેરાથી ફોટા પાડે છે, છાપેલા પુસ્તકો વાંચે છે? કંઈક તો કારણ હશે ને?
બરાબર. એટલે આ પુસ્તક આપણને ડિજિટલ દુનિયાના દબાણો સમજવામાં મદદ કરે છે અને એનાલોગ વેલ્યુઝ દ્વારા આપણી માનવતા, આપણી સ્વાયત્તતા પાછી મેળવવાનો રસ્તો બતાવે છે. ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોમાં ઊંડા ઉતરીએ, જોઈએ કે આ બધું આપણી રોજિંદી જિંદગીને કઈ રીતે અસર કરે છે.
ચોક્કસ. પુસ્તકનો એક અગત્યનો ભાગ છે ડિજિટલ પ્રવેગ, એટલે કે ડિજિટલ એક્સેલરેશન અને એના પરિણામો. હસન સમજાવે છે કે કઈ રીતે આ ડિજિટલ સિસ્ટમ્સ, જેમ કે સતત નોટિફિકેશન આવ્યા કરે, રિયલ ટાઈમ અપડેટ્સ મળે, સોશિયલ મીડિયા ફીડ્સ ચાલ્યા કરે, એ સમયને જાણે દબાવી દે છે. એ આને ટેમ્પોરલ કમ્પ્રેશન કહે છે.
હા, ટેમ્પોરલ કમ્પ્રેશન, જાણે સમય સંકોચાઈ રહ્યો હોય. અને આની અસર તો આપણે બધા અનુભવીએ જ છીએ, ખરું ને? પેલી સતત ફોન ચેક કરવાની આદત, કોઈ મેસેજ આવે તો તરત જવાબ આપવો જ પડે એવું દબાણ, એક સાથે ચાર કામ કરવાની કોશિશ, આ બધાથી આપણું ધ્યાન કેવું વેરવિખેર થઈ જાય છે. મને તો ક્યારેક લાગે છે કે લાંબો સમય કોઈ એક વસ્તુ પર ધ્યાન આપવું પણ હવે અઘરું બનતું જાય છે.
બિલકુલ. જાણે આપણી ધ્યાનની જે ક્ષમતા છે એ જ ઓછી થઈ રહી હોય. અને હસન કહે છે કે આ ખાલી વ્યક્તિગત સમસ્યા નથી, આની મોટી સામાજિક અને રાજકીય અસરો પણ છે. આ ડિજિટલ સ્પીડ જે છે એ લોકશાહી ટેમ્પોરાલિટીને નબળી પાડે છે.
લોકશાહી ટેમ્પોરાલિટી, એ વળી શું?
એટલે લોકશાહી માટે જે પ્રકારનો સમય જોઈએ ને એ વિચારો. લોકશાહી એટલે શું? કોઈ ગંભીર મુદ્દા પર શાંતિથી વિચારવું, ચર્ચા કરવી, જુદા જુદા મંતવ્યો સમજવા. પણ જ્યારે આપણું ધ્યાન દર 5 મિનિટે ફોનની રિંગ વાગે કે નોટિફિકેશન આવે એના તરફ ખેંચાય, ત્યારે આવી ઊંડી ચર્ચા કે વિચાર માટે સમય અને માનસિક સ્થિતિ ક્યાંથી રહે?
સાચી વાત છે, બધું ઉપર છલ્લું જ રહી જાય.
હા, ઝડપી સમાચાર, ટૂંકા મેસેજ, એનાથી કોઈ જટિલ મુદ્દાની ઊંડી સમજ નથી આવતી.
અને આ જ વાત શિક્ષણમાં અને નોકરી ધંધામાં પણ એટલી જ લાગુ પડે છે. શિક્ષણમાં જુઓ તો માપી શકાય એવા પરિણામો અને એફિશિયન્સી પર એટલો બધો ભાર છે કે ઊંડાણપૂર્વક શીખવા માટે, વિચારવા માટે જાણે સમય જ નથી.
સતત ઓનલાઈન હાજર રહેવાની અપેક્ષા, આ બધું એક પ્રકારનું ટેમ્પોરલ શોષણ જ છે. જાણે આપણા સમયનું શોષણ થઈ રહ્યું હોય. કર્મચારીઓ પાસેથી રાત દિવસ ગમે ત્યારે જવાબની આશા રાખવામાં આવે, એનાથી બર્નઆઉટ થાય, કામના કલાકો જેવી કોઈ વાત જ ન રહી જાણે.
સંબંધો પર પણ અસર પડે છે ને?
ચોક્કસ. ડિજિટલ કમ્યુનિકેશનમાં પેલી તાત્કાલિક જવાબની અપેક્ષા હોય છે. કોઈ તરત રિપ્લાય ન આપે તો આપણને ચિંતા થાય અથવા તો ખોટું લાગી જાય. આનાથી સંબંધોમાં તણાવ વધે છે. સહાનુભૂતિ માટે જે ધીરજ જોઈએ, જે સ્પેસ જોઈએ, એ ઘટી જાય છે. અને અહીંયા હસન પેલું ફ્રિક્શન, એટલે કે ઘર્ષણનો બહુ જ આમ રસપ્રદ વિચાર રજૂ કરે છે.
ફ્રિક્શન, ઘર્ષણ, આપણે તો એને નેગેટિવ જ ગણીએ ને, કોઈ અડચણ, મુશ્કેલી, બિનજરૂરી વાર લાગે એવું. ડિજિટલ દુનિયા તો બધું ફ્રિક્શનલેસ, એકદમ સહેલું, ફટાફટ, કોઈ રોકટોક વગરનું બનાવવા માંગે છે. એક ક્લિકમાં શોપિંગ, એક સ્વાઇપમાં ન્યૂઝ.
હા, પણ હસન આ જ વાતને પડકારે છે. એ કહે છે કે થોડું ફ્રિક્શન, એટલે કે કોઈ કામ કરવા માટે જે પ્રયત્ન કરવો પડે, ધીરજ રાખવી પડે, કદાચ થોડી તકલીફ પડે, એ અનુભવને વધુ અર્થપૂર્ણ બનાવે છે, વધુ યાદગાર બનાવે છે, વધુ માનવીય બનાવે છે.
વધુ માનવીય?
હા, કારણ કે ડિજિટલ સરળતા આપણને ઘણીવાર ખાલી પેસિવ કન્ઝ્યુમર બનાવી દે છે, જ્યારે સારું ફ્રિક્શન આપણને એક્ટિવલી જોડાવા પ્રેરે છે, કંઈક નવું શીખવા, કોઈ સ્કિલ ડેવલપ કરવા અને આખી પ્રોસેસને એન્જોય કરવા પ્રેરે છે.
આ ખરેખર વિચારવા જેવું છે. કોઈ ઉદાહરણ આપી શકો આ ફ્રિક્શનનું?
ચોક્કસ. વિચારો કે હાથથી કોઈને પત્ર લખવો, કાગળ લેવો, પેનથી લખવું, પછી ટિકિટ લગાવીને પોસ્ટ કરવા જવું, આ આખી પ્રોસેસમાં સમય લાગે, મહેનત લાગે, ફ્રિક્શન છે. પણ જે પત્ર મળે એને અને જે લખે એને પણ ઈમેલ કરતાં કેટલો અલગ, કેટલો ખાસ અનુભવ થાય છે.
હા, એ વાત તો સાચી.
બીજું ઉદાહરણ, પેલી વિનાઇલ રેકોર્ડનું. રેકોર્ડને કવરમાંથી કાઢવી, સાફ કરવી, ટર્ન ટેબલ પર મૂકવી, સોય બરાબર ગોઠવવી, આ બધી ક્રિયાઓ સંગીત સાંભળવાના અનુભવને વધુ ધ્યાનપૂર્વકનો, વધુ ઊંડો બનાવે છે. ખાલી ફોનમાં પ્લેલિસ્ટ પર ક્લિક કરી દેવા કરતાં અડક છે. આ ઘર્ષણ અનુભવની ક્વોલિટી વધારે છે, ઘટાડતું નથી.
એટલે કે જે વસ્તુમાં થોડી મહેનત લાગે, થોડી ધીરજ જોઈએ, એ ખરેખર વધારે સંતોષ આપે છે. આ તો આપણી પેલી પરંપરાગત કળાઓ અને હસ્તકલા જેવું થયું, જેમાં સમય અને મહેનતનું મૂલ્ય હતું. તો આ બધા ડિજિટલ દબાણો સામે ઉપાય તરીકે પુસ્તક એનાલોગ વિકલ્પ અને પ્રતિકારની વાત કરે છે. તો આ એનાલોગ પ્રવૃત્તિઓ અપનાવવી એટલે શું?
હા, અહીં એનાલોગ એટલે એવી પ્રવૃત્તિઓ જે આપણને પાછા માનવ માપની ગતિ પર લાવે, આપણું ધ્યાન એક જગ્યાએ ટકાવી રાખવામાં મદદ કરે અને આપણને ભૌતિક દુનિયા સાથે ફરીથી જોડે. હવે આ પ્રતિકારના રસ્તા ઘણા હોઈ શકે છે.
જેમ કે
મેડિટેશન જેવી પ્રેક્ટિસ કરવી, બાગકામ કરવું, કોઈ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું, સ્લો ફૂડ એટલે કે ધીમેથી બનાવેલું અને શાંતિથી માણેલું ભોજન, ડિજિટલ ડિટોક્સ એટલે કે થોડો સમય ડિજિટલ ઉપકરણોથી દૂર રહેવું, હાથથી કંઈક બનાવવું, ગૂંથણકામ, પેઇન્ટિંગ, સુથારીકામ અથવા તો બસ છાપેલું પુસ્તક લઈને શાંતિથી વાંચવું.
પણ ઘણા લોકો કહેશે કે આ બધું તો શોખની વાત છે, ટાઈમપાસ છે, આજની આટલી ફાસ્ટ લાઈફમાં આ બધું કરવાનો સમય ક્યાં છે? શું આ બધું પ્રેક્ટિકલ છે?
હંસન કહે છે કે આ ખાલી શોખ નથી, આ એનાથી ઘણું વધારે છે. આ પ્રવૃત્તિઓ દ્વારા આપણે સભાનપણે ધીમાપણાને અપનાવીએ છીએ, ભૌતિકતાને અપનાવીએ છીએ અને હા, ક્યારેક સુંદર અપૂર્ણતાને પણ સ્વીકારીએ છીએ, જે ડિજિટલ દુનિયાની પરફેક્શન અને તાત્કાલિકતાની માંગથી બિલકુલ ઉલટું છે.
પેલી અપૂર્ણતાવાળી વાત ફરી આવી.
હા, વિચારો, વિનાઇલ રેકોર્ડમાં પેલો સહેજ ખરખરાટ આવે, હાથથી બનાવેલી કોઈ વસ્તુમાં નાની સરખી ખામી રહી જાય, ફિલ્મ ફોટોગ્રાફમાં પેલું ગ્રેન દેખાય, આ બધું અનુભવને વધુ રિયલ, વધુ હ્યુમન બનાવે છે. આ પ્રવૃત્તિઓ શું છે? એ આપણા સમય અને ધ્યાનને ડિજિટલ પ્લેટફોર્મના સતત હુમલાથી બચાવવાનો એક પ્રયાસ છે, આપણી માનસિક શાંતિ, આપણી સ્વાયત્તા પાછી મેળવવાનો એક સક્રિય પ્રયાસ, એક પ્રકારનો ટેમ્પોરલ પ્રતિકાર.
આખી ચર્ચા પરથી મને લાગે છે કે કેટલીક મુખ્ય થીમ સ્પષ્ટ થઈ રહી છે. પહેલી અને કદાચ સૌથી વધુ ચિંતા કરાવે એવી થીમ એ છે કે આપણો સમય અને ધ્યાન હવે જાણે કોઈના ગુલામ બની રહ્યા છે, કોલોનાઇઝ થઈ રહ્યા છે.
બરાબર, હસન આને ટેમ્પોરલ કોલોનાઇઝેશન જ કહે છે. જેમ પહેલાના જમાનામાં દેશો પર કબજો જમાવાતો હતો, એમ આજે ડિજિટલ પ્લેટફોર્મ્સ આપણા સમય અને ધ્યાનના પ્રદેશ પર કબજો જમાવી રહ્યા છે. આપણું ધ્યાન એ કોગ્નિટિવ કેપિટલિઝમનું ચલણ છે, એ કરન્સી છે જેને કંપનીઓ નફો કમાવા વાપરે છે.
અને આ પ્લેટફોર્મ્સની ડિઝાઇન જ એવી હોય છે કે આપણે વધુ ને વધુ સમય ત્યાં જ પસાર કરીએ.
હા, ભલે ને એ આપણા માટે નુકસાનકારક હોય, બીજી થીમ છે પ્રવેગનો અત્યાચાર. એટલે કે આ સતત સ્પીડ, સતત નવું, સતત અપડેટ્સ, આ દોડ આપણને થકવી નાખે છે અને ઊંડા અનુભવો, ઊંડા સંબંધો, ઊંડા વિચારોથી આપણને દૂર રાખે છે. કદાચ આપણે બધાએ ક્યારેક અટકીને પૂછવાની જરૂર છે કે શું આટલી ઝડપ ખરેખર જોઈએ છે? શું ધીમા પડવાથી કંઈક ગુમાવીશું કે કદાચ કંઈક વધુ કિંમતી મેળવીશું?
ત્રીજી થીમ જે આપણે હમણાં જ વાત કરી, ઘર્ષણનું મૂલ્ય. સરળતા હંમેશા સારી નથી. પ્રયત્ન, ધીરજ અને પ્રોસેસમાં જે મજા છે, જે સંતોષ છે, એ આપણે ભૂલી રહ્યા છીએ. જે વસ્તુ સહેલાઈથી મળે એની કિંમત ઓછી લાગે.
બરાબર. ચોથી થીમ જે તમને પણ સ્પર્શી ગઈ, ભૌતિકતા વિરુદ્ધ અમૂર્તતા. ડિજિટલ દુનિયા મોટેભાગે અમૂર્ત છે, સ્ક્રીન પર દેખાતા પિક્સેલ્સ, ક્લાઉડમાં સેવ થયેલો ડેટા, જ્યારે એનાલોગ વસ્તુઓ, છાપેલું પુસ્તક, માટીનું વાસણ, બગીચાનું ફૂલ, એ ભૌતિક છે, એને સ્પર્શી શકાય, અનુભવી શકાય. આ ભૌતિકતા આપણને રિયલ વર્લ્ડ સાથે, આપણી ઇન્દ્રિયો સાથે જોડે છે.
અને આ બધામાંથી પાંચમી થીમ નીકળે છે, ટેમ્પોરલ પ્રતિકાર.
હા, કે આપણે આ ડિજિટલ દબાણો સામે લાચાર નથી, આપણે સભાનપણે પસંદગી કરી શકીએ છીએ, આપણા સમય અને ધ્યાનની રક્ષા કરી શકીએ છીએ. અને આ ખાલી આપણી પર્સનલ હેલ્થનો સવાલ નથી, આ આપણી માનવીય સ્વાયત્તા અને આપણા સમાજના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે.
પુસ્તકમાં કેટલાક એવા ધારદાર વાક્યો કે વિચારો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે.
હા, કેટલાક વિચારો એવા છે જે આખી વાતનો સારાંશ કહી દે. જેમ કે પહેલો વિચાર, સમય છેલ્લી વસાહત બની ગયો છે. ટાઈમ હેઝ બીકમ ધ લાસ્ટ કોલોની. સીધી વાત, આપણો સમય અને ધ્યાન હવે શોષણનું નવું મેદાન છે.
બીજો વિચાર તો લોકશાહી માટે ચેતવણી જેવો છે. લોકશાહી એક નોટિફિકેશનના અંતરાળમાં મૃત્યુ પામે છે. ડેમોક્રેસી ડાઇઝ ઇન ધ સ્પેસ ઓફ અ નોટિફિકેશન. કેટલું સાચું, સતત ડિસ્ટ્રેક્શન હોય ત્યાં ગંભીર વિચાર શક્ય જ નથી.
ત્રીજો વિચાર પેલું ઘર્ષણનું મહત્વ ફરી યાદ કરાવે છે. ફ્રિક્શન ઇઝ નોટ એન ઓબ્સ્ટેકલ બટ ક્રિએટ્સ મીનિંગફુલ એક્સપિરિયન્સ. સરળતાના મોહ સામે ચેતવણી.
અને આ વિચાર મને બહુ ગમ્યો, આશાવાદી છે. એનોલોગ એ ભૂતકાળમાં પાછા ફરવું નથી, પણ ભવિષ્યને પુનઃપ્રાપ્ત કરવું છે. એટલે કે ધીમાપણું, ભૌતિકતા જેવા એનાલોગ મૂલ્યો જૂના પુરાણા નથી, પણ સારા ભવિષ્ય માટે જરૂરી છે.
અને છેલ્લો અને કદાચ સૌથી અગત્યનો વિચાર ધ્યાનના યુદ્ધ વિશે. ધ્યાન એ યુદ્ધનું મેદાન છે જ્યાં માનવ ચેતનાનું ભવિષ્ય નક્કી થશે. આપણું ધ્યાન કોના કંટ્રોલમાં છે એ ખરેખર આપણા ભવિષ્યનો ફેંસલો કરશે.
આ બધા વિચારો બહુ પાવરફુલ છે, પણ હવે મેઇન સવાલ, આ બધું જાણીને આપણે રોજિંદા જીવનમાં શું કરી શકીએ? પ્રેક્ટિકલી શું કરવું?
હા, પુસ્તક કેટલાક નક્કર સૂચનો આપે છે. પર્સનલ લેવલ પર આપણે ધ્યાન તાલીમ જેવી પ્રેક્ટિસ શરૂ કરી શકીએ, જેમ કે રોજ થોડો સમય મેડિટેશન કરવું, અથવા તો સભાનપણે એક સમયે એક જ કામ પર ફોકસ કરવું, સિંગલ ટાસ્કિંગ. બીજું, આપણે આપણો સમય ખરેખર ક્યાં વાપરીએ છીએ એનો હિસાબ રાખી શકીએ. એક નાનકડું ટેમ્પોરલ ઓડિટ. કઈ એપ કેટલો સમય ખાય છે, શું એ બરાબર છે?
અને પેલી એનાલોગ પ્રવૃત્તિઓ અપનાવવાની વાત. નાનો અમથો શોખ શરૂ કરવો. ગાર્ડનિંગ, કુકિંગ, પેઇન્ટિંગ, વાંચન, અથવા ઘરમાં જ એક એનાલોગ ઝોન બનાવો જ્યાં કોઈ સ્ક્રીન ન હોય, ખાલી બુક્સ હોય કે શાંતિથી બેસી શકાય. દિવસનો અમુક સમય ફોન બંધ રાખવો. આવા નાના ફેરફાર પણ ઘણો ફરક પાડી શકે છે, નહીં?
ચોક્કસ. પ્રોફેશનલ લાઈફમાં પણ બાઉન્ડરીઝ બનાવવી જરૂરી છે. કામના કલાકો પછી ઇમેલ કે મેસેજ ચેક ન કરવા. ડીપ વર્ક માટે, એટલે કે વિક્ષેપ વગર ઊંડાણપૂર્વક કામ કરવા માટે અલગથી સમય કાઢવો. કદાચ ટીમ સાથે પણ વાત કરી શકાય કે ભાઈ, સતત તાત્કાલિક જવાબની અપેક્ષા ન રાખો.
અને સામાજિક સ્તરે, સમાજ તરીકે આપણે શું કરી શકીએ?
સમાજ તરીકે આપણે ધીમી ગતિને મહત્વ આપતી પ્રવૃત્તિઓ અને સમુદાયોને પ્રોત્સાહન આપી શકીએ. જ્યારે મિત્રો કે ફેમિલી સાથે મળીએ ત્યારે ફોન બાજુ પર મૂકીને ખરેખર હાજર રહેવાનો પ્રયત્ન કરીએ. સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ જે ક્વોલિટી અને હ્યુમન ટચને મહત્વ આપે છે, એમને સપોર્ટ કરીએ. આ બધું ભેગું મળીને એક મોટા બદલાવની શરૂઆત કરી શકે છે.
આખી ચર્ચા ખરેખર આંખ ખોલનારી રહી. મારા માટે આમાંથી સૌથી મોટો ટેકઅવે એ છે કે પેલું ઘર્ષણ જેનાથી આપણે દૂર ભાગીએ છીએ તે ખરેખર કેટલું કિંમતી હોઈ શકે છે. હંમેશા બધું સહેલું અને ફટાફટ જ સારું હોય એવું નથી. ક્યારેક મહેનત, ધીરજ અને પ્રોસેસ પોતે જ એક મોટો સંતોષ આપે છે.
અને મારા માટે એ વાત વધુ પાકી થઈ કે એનેલોગ પ્રવૃત્તિઓ અપનાવવી એ ખાલી કોઈ ટ્રેન્ડ કે ભૂતકાળનો મોહ નથી, પણ આજના આ ડિજિટલ દબાણ સામે એક બહુ જરૂરી અને પાવરફુલ પ્રતિકાર છે. આપણો સમય, આપણું ધ્યાન, આપણી માનસિક શાંતિ પર આપણો કંટ્રોલ પાછો મેળવવાનો એક રસ્તો છે. ધીમાપણામાં પણ એક અલગ જ સુંદરતા અને તાકાત છે, જેને આપણે ફરીથી શોધવાની જરૂર છે, ફરીથી જીવવાની જરૂર છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.